1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 83 અને 84 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 44.
એવો છે કે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું ફળ થાય છે શુભ શુભ કર્મો પણ એની મેળે પરિણમીને પરસન મોક્ષ જાય છે. તે જ વખતે જીવ માને છે કે મેં સ્વાદ લીધો, મેં આમ કર્યું. ભાઈ તમને કઈ દુખાવો હોય, કઈ શરીરમાં પાક થયો હોય, ઓછી થયું હોય તો ખાતી છાસ ન ખાતા, ખાતી છાસ ને બીજી રીતે પરિણામ આવી જઈએ. શું કરવાનું થાય થાય અને પરિણામ આવે બીજી રીતે, એમાં ઈચ્છા કામ કરતી નથી. મને ખબર પડે કે આ નુકસાન કરે છે તો નુકસાન માં થઈને ફાયદો કરાવી દઈએ કેમ, આમ પરિણામ આવે તો પરિણામ આવે. એમ એના દિન ધર્મ પ્રમાણે પરિણામ છે, તારે પછી ને ચાલવું. જીવ તો રૂપી જળ છે અને ચેતન છે તે રૂપી છે. વર્ણ ગંધ રસ સ્પર્શ કે ઉદ્ગળનો ગુણ છે. ઉદ્ગળનો મીઠો સ્વાદ જાણતા ચેતન ભગવાન સ્વાદરૂપ થઈ જતો નથી. મીઠો સ્વાદ જાણે છે, મીઠો સ્વાદ અનુભવે છે એમ તો કોઈ માય, મીઠો સ્વાદ જાણે છે ને જાણતા કઈ એ રૂપે આસ્વાદ રૂપે સ્વાદ રૂપે મીઠો થતો નથી. જ્ઞાન મીઠો થતો નથી. ઝેર ખાતા ઝેરમય પણ થઈ જતો નથી. આત્માને ઝેર નથી જતું, ઝેર ખાય કે સર્પ કરે તો આત્માને ઝેર નથી જતું. આત્મા ઝેરી છતાં અજ્ઞાની માને છે કે મેં ખાધું મેં ભોગ્યું એમ પોતાના જ્ઞાનમાં કુટલું ભોગવવાની માન્યતાને સ્વરૂપે છે. જીવ પરને ભોગવે છે કે નિમિત્તની ઉચ્ચારની ભાષા છે. જેમ નાનો બાળક લાકડીનો ઘોડો કરીને ચાલવાના રસ્તામાં રમત કરતો હોય તેને તેનો બાપ કહે કે તારો ઘોડો દૂર ના, ઘોડાને આગળ લે, લાકડીને ન સમજે કેમ કે એને ઘોડો કરાયો હશે. તો છોકરો સમજી જાય કે આ લાકડી મારા પિતા મને દૂર કરવાનો કહે છે. એમ પિતાના કથનનો આશય બાળક સમજી જાય છે એની ભાષામાં વાત કરે છે. જો પિતા તને ચોખ્ખું સંભળાવી કે સંભળાવી દે કે તારી લાકડીને માર્ગમાંથી દૂર કરતો તો બાળકનું ન બને. લાકડી નથી તમારો ઘોડો કેમ છે, લાકડી કેમ છે તો તમારો ઘોડો કેમ છે. એમ અહીં જીવને કર્મનો કરતા ભોગતા કહ્યો છે કે નિમિત્તના આરોપથી ઓળખાવા ખરેખર કલ્પદાર્થને જીવ ભૂલી શકે છે એ વાત એને સિદ્ધ નથી કરી, એ વાત સાબિત નથી કરી. અરૂપી જ્ઞાન માત્ર છે, જ્ઞાનનો જે કરતા છે તે પરનો કરતા થતો નથી અને પરને ભોગવતો નથી. ઘેરનો કોળિયો કે અફીણનો કટકો અથવા મીઠાશવાળા લાડુનો કટકો જ્યારે મોઢામાં મૂક્યો ત્યારે જીવે જાણ્યું કે પેટમાં ગયા પરમાણુ તે પણ જાણ્યું અને રૂષ્ટા થઈ તો પણ જાણ્યું, પણ જીવે કંઈ કર્યું નથી એમ કહે. જે થયું તેને જાણ્યું છે, આપોઆપ થાય છે તે જણાય છે. રાગી જીવ તેમાં ભોગતા પણ માને છે. મેં સ્વાદ લીધો, મેં અમૃત જેવો આહાર ખાધો એમ ઊંધી માન્યતા કરે છે. પણ જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવતો નથી અથવા ભોગવી શકતો પણ નથી. અજ્ઞાની પરવસ્તુના રાગમાં અટકીને રાગવિષ્ણુત થઈને માને છે અને જ્ઞાની ધર્માત્મા પોતાના લક્ષણથી ભિન્ન, જ્ઞાન લક્ષણથી સર્વ પદાર્થને રાગ રહિત જાણે છે. આ રાગ જે સ્વરૂપ થઈને જાણે છે, આ રાગ રહિત જાણે છે. જાણવા જાણવા માનું અંતર છે. પાકળનો કટકો કે અફીણનો કટકો કઈ આત્મામાં પેસી જતા નથી, એનો સ્વાદો પેસતો નથી. પૂર્વે ભૂલનું નિમિત્ત પામી જે શુભ શુભ કૃપા વૃક્ષો દેહમાં આઠ કર્મ થઈ રહ્યા છે તેનો ઉદેશ હતા. જી વર્તમાન પુણ્યપાપની અવસ્થામાં રાગ દ્વેષ પોતાને માને છે, પોતાને માની બેસે છે અને રાગી દ્વેષી બને છે, તે તેનું ભોગવવું છે. ખરેખર તો એ પોતાના રાગ દ્વેષ અજ્ઞાન અને આકુરતાને ભોગવે છે. એનો વિષય જોઈને કેમ કહે છે એને ભોગવે, વિષયનો ઉદ્ધાર કરીને કહે છે કે એને ખરેખર તો રાગ જેમ નિર્મળ વિશ્વામાં ઘેર અને સુવર્ણ નિષ્ઠા સહજપણે દેખાય છે તેમ ચેતનનું કાર્ય તો જાણવું છે કે કર્મ કરવું કે ભોગવવું નથી, પણ અજ્ઞાને અજ્ઞાનપણે શાંતિપણે માને છે કે આ મેં કર્યું, આ મેં કર્યું ને આ મેં ભોગ્યું તથા પરમાણુનો પરિણામ સ્વભાવ કેવો છે તેને જે જીવ જાણતો નથી તે પર વસ્તુની અવસ્થા દેખીને તેમાં ઈષ્ટ અનિષ્ટ પણ માને છે અથવા કરતા પડતા પણ માને છે. 20 રૂપિયા ભાગ મેસૂરનો પટકો મોઢામાં નાખો પણ ખોરાવું ને આખું બધું ખોરાવું જોઈએ, એને જરા ઓગાળીને તેનો લૂંછો બહાર કાઢીને જુએ ચાલી પછી કેવો દેખાય છે તે માલુમ થશે. એને જોવું પણ જેના સ્વાદમાં એને સુખનો સ્વાદ આવે છે એને જોવું પણ નહીં હોય. ક્ષણમાં મેસુરના પરમાણુના રક્તનો બદલો થયો દેખાશે અને એ જ પરમાણુ પાછા 6-8 કલાકે વિસ્તાર રૂપે અજ્ઞાની તેમાં પ્રેમ કે જ્ઞાની જ્ઞાની કરે છે એને સ્પર્શ કરવાનો ગમે વિસ્તાર એને પ્રેમ થાય છે, કારણ કે વસ્તુના ધર્મને જ્યાં સુધી જાણે ત્યાં સુધી વસ્તુનું પર વસ્તુને સરવડ કે અવળ રૂપ માની તેને રાગ દ્વેષને દેખે છે. મેં મનોરને ઈષ્ટ પદાર્થને ભોગવો અથવા મેં કડવા પદાર્થનો સ્વાદ ભોગવો એમ માને છે, પણ આ સ્વાદ ચેતનમાં થાય છે કે જળમાં? સ્વાદની અવસ્થા પ્રદર્શનમાં થાય છે, જળમાં કે ચેતનમાં? કે જળમાં એ પ્રગટ થાય છે, ચેતનમાં તો જણાય છે. પ્રગટ તો સ્વાદ જળમાં થાય છે, ચેતન તો માત્ર એને જણાય. જળની અવસ્થા થાય છે, અવસ્થા તો જળની થાય છે, છતાં જીવ તેમાં રાગી બેસી થાય છે. બીજાના ઘરમાં થાય એમનામાં તારે શું લેવા દેવા? જળની અવસ્થા જળમાં થાય એમાં તારે શું? કેમ જેમ બીજ સ્વયં યોગ્ય ભૂમિનું નિમિત્ત પામે ઉગે પછી તો પાકે છે એમ કર્મની સ્થિતિ પૂરી છે, શુભાશુભ કર્મ યથાકાળે ફાટે છે તેનો સ્વભાવ છે. પાપનો દિવસ ઉતારો છે અચિંતિત પ્રતિકૂળતા આવે એ કઈ ખબર નથી, થોડા સમય પહેલા ઘરે પ્રતિકૂળતા કર્મ ફળમાં વિપાક આવે છે આપોઆપ બધું થવા લાગે છે, કેવું થાય છે એ વાત બરાબર નથી. જેમ ચોમાસામાં શાકભાજી ભીંડા વગેરે ઉગે છે તે દોઢ માસમાં ફળે અને રાયના બીજમાંથી ફળ 10-15 વર્ષે ફળે તેવો તેનો સ્વભાવ છે. ભીંડાના બી વાવે 1.5 મહિને 7 થાય, રાયનો બી વાવે 15 વર્ષે, રાયના ગંદી ખાલી રહે તો કામ આવે
કઈ?
એના ગુણધર્મ પ્રમાણે એ પરિણામ છે, જીવની ઈચ્છા પ્રમાણે આમ પાક કરી એમ કે તેવો તેનો સ્વભાવ છે. એમ જીવ પૂર્વકર્મના શુભાશુભ ઉદયમાં રાગપૂર્વક જોડાઈને તેમાં અટકે છે, તેથી નવીન કર્મરજનો એક ક્ષેત્રમાં સંબંધ થાય છે કે તેની જેટલી આપોઆપ એના એના ગુણધર્મ પ્રમાણે છે કે તેની જેટલી સંખ્યા એની જાતિનો રસ અકર્ષિ અને એની સ્થિતિ મુદત પ્રમાણે તે રીતનો બંધપણું એટલે સબંધપણું પામે છે એની કોઈ સ્થિતિ પૂરી થઈ એટલે તે ફળ સંતે ફળે છે કે તેના કારણે ફળીને પરિણમે છે અને તેમ પરિણમવાનું તેના માર્ગ સાંભળ શકે એનો ધર્મ છે. જીવ તેમાં ઈષ્ટ નિષ્ઠ કરતા ભોગતા પણ મને ઉમેરી ગયો એ શું કરે છે પ્રતિકૂળતા આવે ત્યારે એમ કે અરે મને ઉદય અનુકૂળતામાં તો એમ કે આ મારો ઘાતો નતો ને આપણે બધું એવું ગોઠવી રાખીએ એવું બધું સત્તુ કરી રાખીએ પછી કેમ આપણને તકલીફો પડે ત્યાં કરતા પણ થાય ભોગતા પ્રયત્ન પ્રતિકૂળતા આવે ત્યારે એમ કે અરે અરે આ તો મને આવું ઉદય આવ્યું આવો મને ઉદય આવ્યું પણ તને ઉદય આવ્યું જે કર્મ ફળ નો વિપાક આવ્યો છે એ તારા જીવ માં નથી આવ્યો એમ કે રોજમાં આખા દિવસમાં આવું જે ચાલે છે ને આમ વાત સામાન્ય મુશ્કેલ સમજવામાં લાગે છે સમજવામાં વાત લાગે કે આમાં શું સામાન્ય વાત છે પણ પરિણમનમાં કેમ અસામાન્ય પણ છે ત્યાં એટલું સામાન્ય પણ થઈ જવું જોઈએ ફળ આવે છે એ જળમાં આવે છે ઇષ્ટ ઇષ્ટ મારે કર્તવ્ય નથી ભલે તમને કઈ પ્રકારનો દેહો શું નાટક
બાજુમાં રહેલાને નાટક જેવું છે આ ફળ છે મંદિર
માન્યતામાં ફેર છો શું માન્યું છે કે મારું છે મોક્ષમ જ્ઞાનમાં એમ સમજે છે મારું નથી અને અનુભવ જ્ઞાનમાં એમ ગણે છે કે મારું છે અનુભવ હું તો કરે છે કેવું કે સમજણ અધર્ય છે સમજણ ને ત્યાં હાજર કરતો નથી આ ભૂલ છે સમજે છે તે સમજણ ને હાજર નથી કરતો તે તેની
ભૂલ છે.
જો સમજણી રૂપે ઉપસ્થિત થાય તો બધો ફેર પડી જાય જે રાજદોષ કરે એમાં ફેર પડી જાય ના ચાલો એનો રસ ઉઠે પછી અભાવ થાય નુકસાન તો ચેતે છે કે નહીં એમ કે અમારે જાગૃત થવું છે પણ જાગૃતિ આવતી સમજણ ને હાજર કરવા માટે કે સમજણ ને લાગુ કરવા માટે જાગૃતિ જોઈએ કબૂલ છે કે જાગૃતિ જોઈએ પણ હવે જાગૃતિ એમને આવતી નથી શું કરું શું કે તમે કહી દે એટલો તો ખ્યાલ સમજણમાં આવ્યો છે ને કે આને જે નુકસાન થાય છે આત્માને દુઃખ થાય છે અને દુઃખ તારે જોઈતું નથી એ ખબર છે કે એ ખબર નથી
તો ખબર છે શું ખબર જોઈએ
મોઢામાં પોળીઓ મૂકી દે નાના બાળકને ખોરાવે છે બાળકો અને માતા એને પોળીયા ભરી દે પોળીઓ મોઢા સુધી લઈ જાય પછી ચાલે પણ નાનું ચાલે માઇન શું ચાલ બધા શું ચાલે એમ કે કહેવાની જરૂર નથી કેમ કે એને ભૂખ લાગી ભૂખ લાગી છે અને ચાલતા શીખડાવવું પડતું નથી કે ચાલવાનો ઉપદેશ લેવો પડતો સમજાવવો પડતો નથી આ વાત સમજવા મળી ને એ કોળીઓ મોઢામાં પીકો છે સુઈ ગયું એ હવે એ પૂછવાની જરૂર છે કે મારે ચાલવું કેવી રીતે મને ભૂખ લાગી છે હવે જો ચાલવાનું શું પૂછતો હોય તો એ પૂછવું જરૂરી પડે કે તને ભૂખ લાગી છે શ્રી ભૂખ લાગી હોય તો આ પ્રશ્ન હોય નહીં ન ભૂખ લાગી હોય તો એનો કોઈ ઉપાય નથી ચાલીસ કે બાર નીકળી અંદર
ભૂખ લાગે તો બધું
થાય ભૂખ લાગે તો બધું પહેલી વાત એ છે એટલા માટે પ્રશ્ન ઉત્તર ત્યારે શું વાત કે જેને જિજ્ઞાસા છે એને ઉત્તર આપવામાં આવે છે જેને જરૂરત લાગી છે એને આ વાત લાગુ પડશે જેને જરૂરત નથી લાગી આત્મશાંતિની અને આત્માના સુખની જેને જરૂર નથી જગતના પદાર્થોમાં જે સુખ કહ્યું છે એની જેને જરૂર છે એને આ રીતે જાગૃતિ નહીં આવે ને આ રીતે એને લાગુ પણ નહીં કરે એના માટે આ વિશે કામ જળની અવસ્થા જળની અવસ્થામાં થાય છે છતાં ચોમાસામાં તેમ જીવ પૂર્વે કર્મના શુભાશુભ ઉદયમાં રાગ પૂર્વક જોડાઈને તેમાં અટકે છે તેથી નવીન કર્મ એ ક્ષેત્રમાં તેને સંચય નીચે એ રીતે ઇષ્ટનિષ્ઠણું કરતા ભોગતા પણ માને છે અખિલનો પટકો જાણતો નથી કે આને અગવડતા આવતો પણ તેમાં કડવાશની શક્તિ એટલે યોગ્યતા પોતાને આધારે અખિલના રચકણોને ખબર નથી કે મારે એનું મૃત્યુ કરાવવું તથા કેરીના રસને ખબર નથી કે આને હું લાલક અથવા સાતારો સંતોષ મળું પણ તેના સ્વભાવે તેનું પરિણામ થાય છે કાળા પથ્થરનો પૃથ્વો મોઢામાં મૂકો તો તે કંઈ ઓગળે નહીં પણ અખિલનો અથવા સાકરનો આંગળો મુખમાં ઓગળે છે જેમ કેમ કે ઓગળવાનો તેનો સ્વભાવ છે ન ઓગળવાનો સ્વભાવ હોય તે ઓગળે નહીં ઓગળવાનો સ્વભાવ હોય એને ઓગળ તો રોકી શકાય નહીં એમ શુભ શુભ કર્મ તેના ભાવે પગે દેખાય છે તેને જીવ રાગદ્વેષ પણ જાણે છે ત્યારે તેનો વ્યવહારમાં ભાષામાં આરોપ કરીને એને એ કર્મ ભોગવા એમ કહેવામાં આવે છે પ્રતિકૂળતા આવે જીવ દુઃખી થાય ત્યારે એમ કહેવાય કે એ કર્મ ફળ ભોગવે છે ખરેખર તો દુઃખ ન ભોગવે છે બોલા એમ કે કર્મ ફળ નાની નહીં એવો ઉદય આવે દુઃખી ન થાય તો એમ કહેવાય કે કર્મના ફળને ભોગવતા નથી કારણ કે જળની અવસ્થાને જીવ જાણનારો છે અને કોઈ પાપનું જણાવા યોગ્ય છે ઉદય છે તે માત્ર જણાવા યોગ્ય છે એવી પરસ્પર નિયમિત નિયમિત યોગ્યતા છે તેથી જીવને અજ્ઞાનપણે કરેલા કર્મના વ્યવહારે ભોગતાપણ પણ છે એ રીતે એનો વ્યવહાર જે કરવામાં આવે છે દુઃખી જોઈને જે કરવામાં આવે છે એ પણ યથાસ્થાને જેમ છે તેમ જાણવું જળ પદાર્થને ખબર નથી કે મારે આને ફળ આપવું છે જેમ સાકર અને અખિલ દરેક પોતાનું ફળ આપે છે તેમ પૂર્વના કર્મ જે સત્તામાં રહેલા છે જે પાપ ભાવના નિમિત્તે બંધારણ હોય કે પુણ્ય ભાવના એ સત્તામાં રહેલા છે તે વર્તમાનમાં પ્રગટ થયે અજ્ઞાની રાગદ્વેષપૂર્વક જાણે છે અથવા રાગદ્વેષપૂર્વક ભોગવે છે એમ કે અને જ્ઞાની રાગવૃત્તિને જાણે છે અજ્ઞાની કર્મના બંધભાવનો આદર હોવાથી પૂર્વે ભૂલથી પરપદાર્થમાં અજ્ઞાન ભાવે રાગદ્વેષપૂર્વક મહત્વ બુદ્ધિ કરેલી તે કરતા પણ અમે માન્યતાથી કર્મભૂલ થયેલો તે યથાકાળે ફળે છે જેમ ઝેર ઝેર ખાય ને તેનું ફળ દેહમાં દેખાય છે અજાણતા કર્મ બાંધે છે ખબર ન હોય કે આનાથી કેવી રીતે કર્મ બંધાય પરિણામ પસંદ કરી લઈએ છીએ જાણતા કરે છે માટે એ કર્મ એને ફળ નહીં આપે કે જ્યારે અજાણતા ખાધું હોય તો પણ મરવું પડે અને જાણીને ખાય તો એનું ફળ તો આવે આપણે મોટા બધા પરમાણુ જ્યારે રૂપે પરિણામ હા બીજા પરમાણુ શક્તિ ખરી એટલે એના નિમિત્ત થી એક તો એ પરમાણુ ભલે આત્મ તત્વ છે પણ એમાં આનંદ પરમાણુ એ વ્યાપે પ્રસરી જાય છે, છૂટા પડીને પ્રસરી જાય છે, પ્રસરી જાય છે. તો લોહી વગેરે એના સ્વભાવ ધર્મ જે પરિણમતા હતા એના સ્વભાવને મારે એના નિમિત્તે નિમિત્ત નિમિત્તે દૂધ નું ટકરું મોટું બે બે લીટર નો હોય બધા કેમ ફરી જાય નિમિત્ત નિમિત્તે સંબંધે કેમ કે સ્વરૂપમાં સાધન નથી, હું જ્ઞાન સ્વરૂપે છું એમ જો સ્વરૂપમાં સાવધાન હોય તો વલણ નો આવે,
સજાતીય છે
ના એનો સદ્રશ સ્વભાવ છે, પણ જાતિ નથી પણ સદ્રશ છે, સદ્રશ છે.
તો પછી
જેમ કે મોર અને અરીસો
એમ જોઈએ કે ભૂત ક્ષમાનો વિકૃતિ ભાવ ક્રોધ છે તો એ તો એનો સદ્રશ છે કે રીતે
સદ્રશ એટલે સરખો એ તો દ્રષ્ટાંત છે, બે મો છે જીવ તો મો છે પરિસમય પ્રતિબિંબ પડે છે, તો જાત બે ની એક નથી, મોરની જાત અને અરીસાની જાત એક નથી, પણ બંનેનું આકૃતિ સદ્રશ છે, બંનેની આકૃતિ સદ્રશ
ભાવ જુદા
જાતિ જુદી છે, અને માણસનો ફોટો પડે છે કાગળ ઉપર જે ફોટો છે માણસની જાત કે એક જાત નથી,
કર્મમાં
કર્મના જે પરમાણુ છે ક્રોધ પ્રકૃતિ એ જળ છે, અને જીવનો જે ક્રોધ ભાવ છે એ ચૈતન્ય પરિણામ છે, એટલે જાત જુદી છે પણ ભાવમાં સદ્રષ્ટા છે, અહીંયા ક્રોધ પ્રકૃતિ ઉદય માયા પણ ક્રોધ ભાવ બીજો દાખલો લઈએ એની જે તીખાશ છે એનો ખોટો જ્ઞાન પડે, તીખાશ નો રસ છે મરચાનો એ જળ રસ છે, રૂપ રસ બધું એનું જળ છે, લીલો રૂપ લીલું રૂપ છે એ જળ છે, તીખો રસ છે એ જળ છે, પણ જીવને જે તીખાપણનું જ્ઞાન થયું ને એ જળ નથી, એની જાત જળ નથી, એ છે આ યોજના નહીં થયું એ જળ નથી, તીખાપણું છે જ્ઞાનમાં કે ચૈતન્ય ભાવમાં એ જળ નથી એ ચૈતન્ય છે, પણ બેનું સરખાપણું છે, અહીંયા જેવો તીખો રસ છે એવું અહીંયા તીખો સ્વાદનો અનુભવ છે, સદ્રશ થઈ ગયો ને અનુભવ સદ્રશ છે, સ્વાદ સદસ અનુભવ થાય છે એમ સદ્રષ્ટ એ સદ્રષ્ટા લઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડવામાં આવે છે, કોઈ કોઈને કાંઈ કરતું નથી પણ સદ્રષ્ટા જોઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડવામાં આવે છે એમ કહે
છે.
સમજીને જયારે બાંધ આવે ત્યારે રસ વધારે છે, અજ્ઞાનપણે પાંચ આવે તો જ થોડા રસ વધારે પણ પડે, થોડા ઓછો પણ પડે છે એ પ્રકારે પણ સમજપૂર્વક માટે ત્યારે તો ઘણો રસ હોય તો સમજપૂર્વક માટે નીકળે અને સમજ એને રોકી દે, પણ તીવ્ર રસ હોય તો સમજી સમજણને અવગણીને પણ પોતે કર્મ બાંધે છે તીવ્ર રસ ટાઈમને બરાબર વિપાક આવે ફળ આવી જશે, ઉગ્રતા ઘરે દોડવું નથી આ ઓછું ઓછું નથી, ઘણા કહે ને કે ભાઈ ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી, એ વાત ખોટી છે, દેરે નથી ને અંધેરે નથી, એના ટાઈમે આવ્યા વગર જેટલું આવવું હોય એટલું જ આવે ઓછું. સંસ્કૃત માં આવે ને પોતાની યોગ્યતા ઉપર છે જેવી પોતાને કેન્દ્ર રસ કરે ઉદય ગમે તો આવે પોતે વધારે પણ કરે જાણે પણ અને અજાણે પણ એ રીતે વાંચતી વખતે વાત છે ભૂગોળતી વખતે પણ પરિણામ માં તો સકામ થોડું લાગે એ તો આમ તો ભાઈ નો એક જ સમય છે જૂના ગર્ભ નો ભોગવવાનો જે સમય છે એ નવા ગર્ભ ને બાંધવાનો સમય છે સમય તો ભાઈ નો એક જ છે ને જયારે જૂના નો ઉદય છે ત્યારે જીવ જોવા માંગે છે એટલા માટે એ ચક્કર પૂરું થતું એ કરતા પણ આની માન્યતાથી કર્મ બંધ થયેલો હવે કહે છે કે અવિનાશ માન્યતામાં કર્મભાવનો આદર હોવાથી સંસારી જીવોને તેના ફળ રૂપે અનેક પ્રકારની વિચિત્રતા દેખાય છે શું કહે છે કે આ સંસારમાં આમ કેમ એનો એનો ઉત્તર આવે છે કે જીવને કર્મભાવનો આદર હોવાથી એના ફળ પણ અનેક પ્રકારે જોવામાં આવે છે એના દ્રષ્ટાંત આપે છે કે એક રાત અને એક નૃપ નાક કરી એ આજની જે ભેદ કારણ વિના ને કાર્ય છે તે જ સ્વભાવ સ્વરૂપે એક રાત અને એક રાજા છે એ આદિ શબ્દથી નીજપણું રૂચપણું કુરૂપપણું સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે અવસ્થાઓની અંદર ઘણું વિચિત્રપણું છે અને એવો જે ભેદ રહે છે તે સર્વને સમાનતા નથી એની એ પ્રકારના કર્મ બાંધા છે એ પ્રકારે એને સામે ફળાયું છે એમ સિદ્ધ કરે છે કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી જ નથી ભગવાન ઘરમાં બેઠા છે ક્યાં બેઠા છે ઘરમાં બિરાજમાન છે પણ પોતે લાત મારીને લાત મારીને ઘર બહાર દોડે છે તો ભીખ માંગવા એનું છે એને જોવા માટે કોણ ભીખ એનો આદર કરવા જાય ભીખ ના ભક્તિ ભીખ માંગે છે ને અને સુખ જોઈએ છે બહારથી સુખ જોઈએ છીએ ભિખાર બહાર માંગે છે ત્યાં દોડે છે અને અંદરમાં શિવ ભગવાન બેઠા છે એને સામે જતો નથી આ જીવનો અપરાધ છે શું છે ઠીક સ્ટેટસ વાળો માણસ મળવા આવ્યો હોય તો મહેમાન છે ઘરે આપણે પછી મળવાનું રાખીએ શું કે કેટલો આદર રાખે વેવાયેલો તો એનો આટલો આદર રાખે બીજા મળવા આવ્યા હોય ત્યારે બીજા ટાઈમની વ્યવસ્થા કરે જરાક પછી મળીએ મારે કેમ કે એને જાપાની નાસ્તો બધું પડ્યું હોય ઓલા ની યારે એક કલાક ફિટિંગ કરે દાળ બગાડ ખાવા માટે ગાળવા માટે ભગવાન મારા છે કે ઉઠીને આવેલા જતા એનું નામ હતું કરુણાવંત છે પરમાત્મા
કરુણાવંત
ભગવાન પોતાને કરુણા ને છોડતા માટે મહાન છે. મહાન કહેવામાં આવે છે પરમાત્મા મહાન છે એટલે પોતાના અખંડ ને ભૂલીને એક તો એક જ કરી રહ્યો છે એમ જ્ઞાન કરે છે. પછી બિચારો એમ જ પોતાના ભગવાન ને ભૂલેલો છે પણ એ આવું નહીં કરે તો શું કરશે? જેટલા જીવ અનિષ્ટ પરિણામ કરે છે કોઈ પણ જેટલા પરિણામ પોતાને ઘણું દુઃખ થાય ઘણું દુઃખ પણ થાય નરકમાં જાય એવા પરિણામ કરે છે તે જીવને ઉપદેશ લેવાનો દ્રષ્ટાંત છે. આ રાત અને નરક એ દ્રષ્ટાંત છે કે જીવ પોતાને ભૂલે છે ત્યારે કેવા કેવા પરિણામ રાજા છે એટલે સુખી નથી એ પણ એના ઉપર સંભાળાય મનુષ્ય પણ સમાન છે સુખ અથવા દુઃખ પણ સમાન હોય તેને બદલે આવું વિચિત્ર પણ જણાય છે. અત્યારે મારા દેશમાં એક રશિયા દેશ છે એ લોકો એવું વિચાર બધા મનુષ્યો છે માટે બધાને સંતો કોઈ વસ્તુ નથી બધાને સરકાર સરખું જ મળવું જોઈએ કોઈને વધારે નહીં કોઈને ઓછું નહીં. વ્યવસ્થા ચાલવાની નથી એટલા માટે કે ચાલી શકે એવી પણ નથી તે અનુભવ એને ખબર છે. આટલા વર્ષે કરાવી જયારે એ લોકોએ ઉચ્ચ નીચ પણ ન જોઈએ અને ધક્કા પણ જોઈએ એ વાત જયારે ઉપાડી છે ત્યારે ધર્મ પ્રત્યે એને ધિકાર પ્રદર્શિત કર્યો. ગઢને જીવા ઉપર એ લોકો એ સૂત્ર હતો કે આ ધર્મના નામે જગતમાં બધો સત્યાનાશ કરે છે માટે ધર્મનો અધિકાર કરો. કેમ કે પુણ્ય પાપ માનીને લોકો એમ કે આપણે મોટા આપવી છીએ આપણે નીચા છીએ એ ઊંચો છે આપણે પાપી છીએ એ પુણ્ય વાળો આ બિલકુલ મનાય નહીં આમ બધા સરખા આપે ખૂબ મહેનત કરી અને કોઈના મોઢા આખા થાય એવું નથી કોઈની ઉંમર નક્કી થાય એવું નથી કોઈની સતી ગરમી એટલે હાજર માંગો હતું થાય એવું નથી કેટલી જગ્યાએ હરખું કરનારો હરખું કરાવનારો બે હાથ થાય છે. બધા ધર્મ ની અંદર જે માથાકૂટ છે એ બધી ખોટી છે, લોકોને ભરમાવે છે કોઈ પાપ નું નામ લઈને. આપડે તો બધું કરશું આ વર્ષમાં એટલું મોટું ત્યાં વર્ગ છે. એક રોટલી ના 25 રૂપિયા લાગે છે અને 25 રૂપિયા રોટલી મળતી નથી એટલે લાઈન લાગે છે. બ્રેડ ના 25 રૂપિયા લાઈન માં ઉભા રહીને બ્રેડ લેવા જવું પડે. આ પરિસ્થિતિ લોકો દુનિયા તરફ જેવું કેમ જીવે છે કેવી રીતે મોટી વસ્તી વાળો મોટા ક્ષેત્ર વાળો દેશ છે. કુદરત ની વ્યવસ્થા તોડવા માંગે છે, પોતે તૂટી જાય સમર્થ હોય કે વગર સમર્થ હોય, કુદરત નું એક રજકણ ને કોઈ ફેરવી શકે
નહીં.
અનંત વિતરાગો એ અનંત સર્વજ્ઞ એ જાહેર કરેલું આ સત્ય છે. સત્યનો આ ઢંઢેરો છે કે એક પરમાણુની સ્વતંત્રતા છે, એક જીવની પણ સ્વતંત્રતા છે, કોઈને ફેરવવાનો કોઈને અધિકાર
નથી. આ પરિણામમાં ફેરવવા જોઈએ તો આપણે ઓલી વિકસિત
કરીએ.
આપણા પરિણામના જગતને ફેરવવા જોઈએ તો આપણે જ ઓલી વિકસિત કરીએ.
હા બરાબર છે, આપણે ઊંધો કરીએ છીએ પોતાના સિદ્ધાંત થી પોતે જ ઊંધો ચાલે છે. એટલે મનુષ્ય પણ ભલે સરખું લાગે, જીવ પણ ભલે સરખું હોય, તો પણ સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ. જેને બદલે આવું વિચિત્ર પણ જણાય છે તે શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો જે છે, કારણ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. અને શુભ ને અશુભ કર્મ ભોગવવા પડે છે, ભોગવાય છે, એમાં બીજું ચાલે. પુરુષાર્થ વગર કઈ મળતું છે? રાજા ને ત્યાં જે પુરુષાર્થ શું કર્યો? એ તો જન્મ છે, એ તો પુરુષાર્થ કરવાનો એને સમય મળ્યો નથી. એ પેલા એને સગવડતા ક્યાંથી મળી? એને દૂધ ની વ્યવસ્થા હોય ને એની માં આવી હોય, તમારું દૂધ નહીં ચાલે, બકરા નું દૂધ લાવીને પીવડાવો, બકરા નું દૂધ લાવે ત્યાંથી પૈસા એને શું પૂરો કર્યો? બીજું જન્મ છે, ગુનો શું કર્યો એને? એ પ્રારબ્ધ લઈને આવ્યો છે. દુઃખી કોઈ જીવ જન્મથી સધન, સુખી કોઈ જીવ જન્મથી રોગી, એ આદિ કર્મફળની વિચિત્રતા છે. એ વસ્તુનો સ્વભાવ છે. સૂર્યની ઈચ્છા નથી કે મેઘ વાદળમાં મેઘધનુષ દેખાય, પણ યથાકાળે આપોઆપ કેમ સંભવું તેમ થોડું સંભવે છે. રાત્રે મેં ધનુષ ન થાય, સૂર્યગામ મેં ધનુષ ને કરવા ન જાય તો લાખો યુદ્ધ નું અંતર છે, તેમાં કોઈ ની કારવાઈ નથી. તેમ ઈશ્વર કોઈને રાત કે કોઈને રાજા કરે એમ દેખાતું નથી. મોઢામાં અનાજ નો પડ્યો નાખો તે અનાજ ને ખબર નથી કે મારે અમુક ટકા લોહીપણે થવું, અમુક ટકા માંસ વીર્ય મળમેલ અને હાડકાપણે થવું, છતાં તેની ભૂમિકા આપણે ભણે પરિણમવું થાય તો પરણી જાય. કોળિયામાં માખી આવે ને 5 મિનિટમાં ઉલટી થાય અને ખબર ન હોય ગુણગુણમાં ખાઈ લે. માખી પડી ગઈ હોય ગુણગુણમાં ખાઈ લે, 5 મિનિટમાં ફેંકે મારે બધું. આ ફેંકું નથી પણ પરમાણુ ઉછળીને બહાર નીકળી જાય. ઉલટી કરવાની ઈચ્છા નથી છતાં અંદર દેહમાં ખળભળાટ થાય છે, ઉલટી થાય છે. એમ સગાડે કંઈ બેચેની થવાનું નહીં, ભીલો ઉલટી થશે. કરવી નથી પણ ખાશે, ઈચ્છા કરવી કેમ થાય છે? મેં ઈચ્છા થઈ એટલે ખાધું, ન ઈચ્છા થઈ તો ન ખાધ. ઉલટીમાં ઈચ્છા કામ આપતી મહોદયને શું ઈશ્વર ફળ આપવાની ક્રિયા કરતો છે? સૂક્ષ્મ દ્રષ્ટિથી જળ પ્રકૃતિનો વિચિત્ર મહિમા વિચારશો તો તેનું ફળ, તેનો પ્રસંગ, એના બધાનું, તેનું જળવું મળવું તે તેનો સ્વભાવ છે. આજનું વિજ્ઞાન તો જાણે છે, આજનું વિજ્ઞાન તો જળ પરમાણુના સ્વભાવને એ લોકોએ ક્લાસિફાઈ કર્યા છે, વર્ગીકરણ કર્યું છે. અને કાર્બન કેવું અને નાઇટ્રોજન કેવો અને ઓક્સિજન કેવો, એ પરમાણુના સ્વભાવ પ્રમાણે એના વર્ગીકરણ કરી નાખ્યું છે. ભગવાનને કેવી રીતે લાગે છે બહુ રમૂજી દાખલો. પાણી એટલે H2O, કેમિસ્ટ્રીની ભાષામાં એચ એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજન જે વાયુ છે એના બે ભાગ, H2 એટલે એના બે ભાગ, O એટલે ઓક્સિજન, એક ભાગ એટલે પાણી. અથવા કોઈ એક જગ્યાએ હાઇડ્રોજન હોય એના બે ભાગ, એને ઓક્સિજનનો એક ભાગ મળ્યો એટલે તો પાણી દેખાય, પાણી થઈ જાય. એમાં એક ચીજ ગરમ છે અને એક ચીજ ઠંડી છે. સ્વભાવે શું છે? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં બેની પ્રકૃતિ સરખી નથી. એકની પ્રકૃતિ ગરમ છે, એકની પ્રકૃતિ ઠંડી છે, પણ બે સાથે જ છે. ભેગા થઈને પાણી બને છે. બધું પ્રવચન કરનારા છે. જો ભગવાન છે ને કે અરુણદેવ છે, કે અરુણદેવ આવે છે જીવમાં કે ભગવાનની વચ્ચે એમાં જરૂર પડતી
હાઇડ્રોજનના બે ભાગ હોવા છતાં, હાઇડ્રોજનના ગરમના બે ભાગ હોવા છતાં સ્વભાવ શું?
સ્વભાવે શું કરશે? ઓક્સિજન ગરમ છે તો બધા ભેગા કેમ કર્યા? ભગવાન છે ને ત્યાં વચ્ચે ગરમ ઠંડી કરાવે. વરુણદેવ માને પાણીમાં, વરુણદેવ માને પાણીમાં, અગ્નિદેવ માને પાણીમાં, વરુણદેવ માને ઈશ્વર કરતું તો ક્યાં ક્યાં કેવી કેવી રીતે વિકસી થતું રહે છે ત્યાં એના પરમાણુના ગુણધર્મ છે. પરમાણુ પણ ધર્મ છે, પણ પરમાણુ તો ધર્મ છે કે ભગવાન હોય તો કામ કરે. પણ કે છે કે ગળવું મળવું ઠંડુ ગરમ એ બધા એનો સ્વભાવ છે. છતાં તે પ્રત્યે જે જીવ રુચિ પ્રેમ કરે છે તેને તેના ફળનો પ્રસંગ આવે છે. જેવી રુચિ કરે છે ઉપર એને ભવિષ્યમાં અભિમાન થાય છે, પણ ઈશ્વર ફળ જેવો આવે એમ નથી. એટલે કારણ પ્રમાણે કાર્ય થાય છે, એમાં વચ્ચે ઈશ્વરની જરૂર નથી. મરીજો તે કર્મની અસરનો સ્વીકાર જીવ ન કરે, જીવ ન જ કરે તો શુભાશુભ કર્મ બળાત્કારે ફળ આપે નહીં. એટલે ભીન પડીને જો જ્ઞાતા થાય તો એને સુખ દુઃખ થતું નથી. જીવતેમાં ઈશ્વર વર્તે છે અને જ્ઞાતા પ્રમાણે લે છે અને તેમાં ભોગતા પણ માને છે ત્યારે એ ભોગવે છે એમ એને કહેવામાં આવે છે. ત્યારે ઉપચાર લાગુ પડે છે અને કર્મ ફળ ભોગવું, પણ જ્ઞાતા રહે તો એ ઉપચાર એને આવતો નથી. જ્ઞાની અજ્ઞાન ભાવે કર્મ બાંધે અને એનો ઉદય આવે તો પણ જ્ઞાની ભોગતા નથી. શા માટે? કે જ્ઞાતા રહે છે માટે. એમ એ પોતે પણ એમ માને છે, એમ જાણે છે કે આ કર્મનો ઉદય મારામાં આવ્યો નથી, કર્મનો ઉદય મારો નથી, મારે કર્મના ઉદય સાથે કઈ લેવા દેવા કે સંબંધ
નથી.
પોતાના જ્ઞાનમાં અસ્થિરતા હોય, કરતા ભોગતા પણ માને છે, જેવા રાગ ભાવ જીવ કરે છે એવા જળ કર્મ આવીને બંધાય છે, એના સ્વભાવને કારણે. એટલે મનુષ્યપણાના જે પ્રકારે ભાવ કર્યા હોય તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સંયોગ વાળો મનુષ્યનો જીવ પામે છે, અને ઢોર નારકી કે દેવના ભાવના ભાવ કરે છે તેવા સંયોગ પામે છે. પુરુષપણું સ્વરૂપપણું નિર્ભણપણાના કે સઘનપણાના સંયોગ એ રીતે મળે છે. જીવને દેવનું આયુષ પૂરું કરીને જીવ દોરમાં જાય ત્યારે જીવને અનેક દેહ ધારણ કરવા પડે છે. એ બધું આપોઆપ થાય છે, ઈશ્વર કરે છે ને થાય છે એ વાત નથી. એવા પરિણામ કરે છે એવા સંયોગો આપોઆપ સુગરના ગુણધર્મને હિસાબે ઉત્પન્ન થાય છે. સંયોગમાં જીવ તો જાતિ અપેક્ષા એ બધા સરખા છે, છતાં પુણ્ય પાપને લીધે શુભાશુભ કર્મની તારતમ્યતા દેખાય છે, પણ સર્વ મનુષ્યને મનુષ્ય પણ સમાન છે, છતાં કોઈ સુખી કોઈ દુઃખી આદિ અનેક વિચિત્રતા દેખાય છે. એક જ હાંડલા નથી થાય ખીચડી, એક હાંડલાની થાય અને એક એટલો બધો જાદો થાય કે આને સર્વિક મુશ્કેલ રીતે મટાડી દેવી પ્રોબ્લેમ. અને બીજો એક ભૂખ લકડી હોય હાથે કાઢેલો, એને વજન વધારવું ને ચરબી કેમ લાવવી પ્રોબ્લેમ હોય, એક જ ખીચડી ખાતા હોય એને કઈ નાના જુદા નથી પડતા. કેમ આમ છે? નિમિત્ત એક સરખો, કેમ ફળ એક સરખો નથી? એનું પરિણામ છે કે કુદરતી અહીંયા પરિણામ બનવું છે, એકના ચરબી રૂપે ને એકનું નહીં ચરબી રૂપે. એટલે ખીચડીના પરમાણુને ખબર નથી કે અહીંયા ચરબી રૂપે થવું ને અહીંયા ચરબી રૂપે આપોઆપ પરિણમે છે. એને ખબર હોવાની, જ્ઞાન હોવાની, બુદ્ધિ હોવાની કોઈ જરૂર નથી. જીવની વાત કરતી તો કોઈ તદ્દન નમાલા ના બુદ્ધિહીન હોય, છતાં લાખો પતિ શ્રીમંત હોય, લાખો પતિ કરોડોપતિ હોય, બુદ્ધિમાં બુદ્ધિના બાર ના દેવા ને ખાલી પૂછવા હોય, અને કોઈ મહાબુદ્ધિમંત ને સદ્દન ને ડાયો ને પ્રમાણિક ને ચતુર પુરુષ હોય, છતાં નિર્ધન હોય, રસ્તામાં સેવા કરતો હોય, એને કોઈ બોલાવે નહીં, કોઈ નોકરી રાખે નહીં, કોઈ કામ આપે નહીં, એમાં સ્ત્રી સુંદર અને ચતુર હોય, તેના પતિ મૂંઝ જેવું હોય, સ્વરૂપ હોય, છતાં સ્ત્રી પતિવ્રતા હોય, પણ પુરુષ સુંદર બુદ્ધિવંત હોય છતાં સ્ત્રી તેનાથી વિપરીત હોય, એમ દરેક જીવોના પુણ્ય પાપના ફળના સંયોગોની વિચિત્રતા જગતમાં જોવામાં આવે છે. આવા સંયોગોની વિચિત્રતા તો જોવામાં આવે છે, તે તેના પુણ્ય પાપના ફળ છે. એને કરેલા ભાવ અનુસાર સંયોગો આપોઆપ ગોઠવાય છે, એમાં ઈશ્વરનું કરતા સ્થાપનું નથી. આ ઉપરથી એમ કહેવું છે કે જે જીવો પુણ્ય પાપમાં રાગદેશ કરીને વર્તે છે તેને પોતાનું અક્રિય નિર્દોષનું જ્ઞાતાપણ કેવું છે તેનું ભાન નથી. એવા જો એ સગવડતાને માટે પુણ્ય પાપને ઠીક માન્યું હોય છે, પાપને પણ સગવડતા માટે ઠીક માને છે, તેઓને શુદ્ધ ચેતન આત્મા ગરજ છે. પુણ્યને પણ ઠીક માને છે, પાપને પણ ઠીક માને છે, એ પોતાના અંતરમાં બેઠેલા ભગવાનનો અનાદર કરે છે, એનો આદર પૂર્ણરૂપ જડત્વ ભાવનો જેને આદર છે, પૂર્ણરૂપ જડત્વ ભાવનો જેને આદર છે એને નિગોધમાં જ જવાના છે, એને ચૈતન્ય ભગવાનનો અનાદર છે, જડત્વનો આદર છે, ચૈતન્યનો આદર છે. અને એને પાપ કે ઉપાધિ ભાવ છે, ઉપાધિ નિયોગો છે, એને ઠીક માનવા, એની રુચિ કરવી એ સ્વયં અપરાધ છે. સ્વયં હિંસા છે, સ્વયં અપરાધ છે, અને પોતાની ચૈતન્ય પ્રાણનો હાથ થાય છે. શાંતિ પ્રાણનો, શાંતિ એ જીવનો પ્રાણ છે, એ અશાંતિ ઉત્પન્ન થાય અને શાંતિનો હાથ થાય છે. માનનારા નિર્દોષ તત્વની પ્રતીતિ વિના ભયને ભાજશે. ધર્મ માનનારા નિર્દોષ તત્વની પ્રતીતિ વિના ભયને ભાજશે તે વિચારતા જ્ઞાની કહે છે કે જગતની રુચિ વિભાવાત્મિક હોવાથી અને સંસાર અનંતકાળ રહેવાનો છે, તેથી સંસાર અનંતકાળ રહેવાનો છે. જીવોની રુચિ ખરેવી દેખાતું નથી, રુચિ નથી ખરીદી શકતા એવા દાદા છે, રુચિ ફરે એવા લોક નીકળે છે. માટે સંસાર અને બાળ રહેવાનું છે. આત્મામાં ભેદ નથી, ઉપાધિ નથી, પણ પોતે પોતાને ભૂલીને શુભાશુભ કર્મ કરતા થયો, તેથી વર્તમાનમાં તેને સ્થળ પ્રત્યક્ષ જોવામાં આવે છે. કારણ વિના કાર્ય કેમ બને, કારણ વિના કોઈ કાર્ય કરતો. એક જીવ જન્મે ત્યાંથી તે મૃત્યુ પામે, ત્યાં સુધી દુઃખના સંયોગોમાં ન સપડાય એવું પણ બને. આખી જિંદગી એને અનુકૂળતામાં જાય. કાલી ભદ્રની વાત છે કે પગના તળિયે વાળ ઉગ્યા હતા, એટલી સુકુમળતા હતી કે તેને કાળ તાપ પણ લીધેલા નહોતા. કાળ તાપ પડે એને ખબર જ નહોતી, એવા સુખી ગ્રસ્ત પણ હોય. અને એક જન્મતા જેવા દુઃખી હોય કે આખી જિંદગી એને કઈ હરખાઈ આવે નહીં. સંયોગ પરાધીનતાનું ભાન થયું કે તરત જ કોઈને દૂર છોડીને મને કહીને એ તો પણ યોગ્યતા વિશેષ હતી. એનો અર્થ એ છે કે પુણ્યવાન થતા છતાં યોગ્યતા વિશેષ હતી, એટલે વૈરાગ આવતા વાર ન લાગે. મારા માટે ધણી હોય, મારે ધણી જોઈએ. મારા માટે ધણી હોય એવા સંયોગો મારે જોઈએ. સીધ પદમાં આવી જાવ તો સ્વતંત્ર થાવ, આ સીધ પદમાં નીકળ્યા. એ રીતે સૌરાષ્ટ્રની ઘટના સ્પષ્ટીકરણમાં મુખ્ય વાત એ છે કે કારણ પ્રમાણે કાર્યની ઉત્પત્તિ છે, જગતના સંયોગોની ચિત્ર વિચિત્રતા દેખાય છે, એ કારણ અનુસાર કાર્ય છે. જીવના પુણ્ય પાપના પરિણામો નિમિત્ત નૈમિતપણે ત્યાં લેવા નથી, વધારે કોઈ વાત લેવી નહીં. તાત્પર્ય એ કે પુણ્ય પાપ અને સંયોગો ઉપરથી દ્રષ્ટિ ફેરવીને નાતા ભરે તે થોડું
ભગવાન.